સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 54, પ્રસારણ તારીખ 31 જાન્યુઆરી 2008.
શિયાળુ પાક તૈયાર થવાની રાહમાં ને ઉનાળુ પાક વાવવાની તૈયારી કરી રહેલા અમારા સ્વજન સમા તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર.
લાલ, એક અઠવાડિયું ઠંડી એવી પડી ને કે મને તો બીક જ લાગવા માંડી હતી કે હવે ઝાકળ ના પડે અને જીરું કે એરંડામાં સુકારો, ઘઉંમાં ગેરું કે રાયડામાં ભૂકી સારો ના આવે તો સારું.
જોઉમાં જેમણે આપનું કહ્યું માનીને જીરુમાં પિયત નહોતું આપ્યું કે ફૂગનાશક દવાનો છંટકાવ કર્યો તો એમને તો અત્યારે કોઈ ચિંતા નથી. પણ આપણું કહ્યું ન માનનારા ઘણા મિત્રોના સુકારો કે ભૂકીછારો આવ્યાના ફોન આવે છે અને ઈયળોના પણ કેટલાક ફોન આવે છે.
અને પશાભાઈ જેવા ઉત્સાહી ખેડૂતો તો શિયાળુ પાકોની કાળજી લીધા પછી હવે ઉનાળુ મગફળી અને બાજરી કે શાકભાજી વાવવાની તૈયારી કરવા લાગ્યા છે.
પણ એ તૈયારી આઈને ચર્ચા કર્યા પહેલો પૂરી ના થાય.
કેમ છો?
પણ કશી કોમ ની વાત હજી કરી નહીં ને ભાઈ?
ના 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 ના,
નહી તો અમારે તો અડધું હોભળી ખેતર માં કશુંક નવું જ કરશે.
જોજો હવે આ કપાસ કાઢ્યા છેડે ખેતર માં જોવા આયા છો કદી? કે આયા છો? આ હોથિયો કાઢી ખેતર ખેડી મેં 5-5 ટન છણિયું ખાતર વેરીને ખેતર બનાવી દીધું છે. આમ ગાડી જેવું પૂચું પૂચું વાત કરો છો.
પણ જો પછાભાઈ એમાં વચ્ચે એક બીજી વાત કરું, આ સાંઠીઓ પાછી છે ને સળગાવી નહીં દેવાની, એને ટુકડા કરીને ખાતરની ખાડીમાં નાખી દેવાનું, ખાડામાં, એટલે સડીને બહુ સરસ ખાતર થશે.
ડાયરી લખી લો, ડાયરી.
પછાભાઈ ઉનાળામાં મગફળી વાવે છે કે શું?
રેવા દોન ભાભી, આ બધું શુરાતન માર ભાઈ મહેશ ચડાવ્યું છે. કશું નવું કરેવા
નહીં. મગફળી ચાવી એ ઈઓએ કહ્યું તું કે શંકરભાઈએ?
ભાભી પશાભાઈ હવે બહુ હોશિયાર ખેડૂત બની ગયા છો. મને ફોન કરીને બિયારણ વિશે બધી માહિતી જાણી લીધી હતી
તો, અને ઈઓએ જે કહ્યું એ મી ડાયરી માં લખી લીધું છે. શું લખ્યું છે? વેલડી મગફળીની ચેટલી જાતો છે? M13, ગુજરાત મગફળી 10, 11, 12 અને 13. વાંચો વાંચો ઉમાબેન વાંચો.
ભાઈ વાહ. અરે અર્ધ વેલડીમાં ગુજરાત મગફળી 20, પછી ઉભડી માટે જુનાગઢ 11,
બધું લખ્યું જો,
JL 24 તથા ગુજરાત મગફળી 2, 5, 6 અને 7 માંથી તમારા વિસ્તાર માટે જે ભલામણ કરી હોય એ વાવવી. ખરેખર પછી બધું વ્યવસ્થિત લખી રાખ્યું.
મગફળીમાં બીજ નો સડો અને ઉગસુક નો રોગ ના આવે એ માટે પહેલો થી મેન્કો જેબ અને ડાયટેન M45 કુણે મંગાઈ રાખી છે? મી કે તમે?
અરે ભાઈ, તમે શહેરમાં લગન માં જતા અને દવાની દુકાન જોવા મળી જઈ એટલે યાદ આવી ગયું હશે. બાકી ઉમાબુ પેટ છૂટી વાત કરું ને તો વરઘોડામાં પેલો શનેડો વાગે ને, અમારે યોન
બીજું
કાકા બાપા ના, અને શું કે અમે કાકા બાપા ના પોરિયારે વાત કરે છે.
ના એ બિલકુલ નથી. ચંપા ભાભી પણ મને ફોન કરીને જ પૂછી લીધું તું કે મગફળી વાવતા પહેલા કઈ કઈ દવાનો પટ આપવો જોઈએ.
બોલો બોલો.
હા, ટૂંકમાં તમે બંને બહુ ઉત્સાહી છો, હા એ અમે સ્વીકારીએ છીએ. પણ હમણાં જમીન તૈયાર કરી રાખ્યા પછી બહુ બહુ તો ગળતિયું દેશી ખાતર નાખીને ઠંડી ઓછી થાય ને એની રાહ જોજો. ખોટી ઉતાવળ કરશો નહીં. આવું હું એકલો નથી કેતો, ખેતી નિષ્ણાત આપણા ડોક્ટર પરાશરજી એ ભાર દઈને કેવડાવ્યું છે. પછાભાઈ
એટલે એવું કે પેલું રાસાયણિક ખાતર એ પછી ચાલવાનું?
હા પછાભાઈ, યુરિયા જો વહેલું નાખી દઈએ તો મોટા ભાગનો નાઇટ્રોજન કાં તો હવામાં ઉડી જાય અથવા પિયત આપીએ ત્યારે જમીનમાં ઉતરી જાય. એટલે રાસાયણિક ખાતર તો મગફળી વાવીને પિયત આપ્યા પછી જ ભીની જમીનમાં આપવું જોઈએ.
એટલે કે વાવતી વખતે જ આપવાનું.
પણ મગફળી વાવવાનો ટાઈમ હજી નહીં થયો
ભાભી. ઉનાળુ મગફળી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં વાવવી જોઈએ એવી ભલામણ કરાય છે. એની ના નહીં, પણ અત્યારે પડે છે એવી ઠંડી જો વધારે પડે ને તો ઉગાવો મોડો થાય મગફળી. અને આપણે વહેલી વાવણી કરવા છતાં પાછળ રહી જઈએ.
અને વિલાયતી ખાતર નું પરમોણ કેટલું રાખવાનું ભાઈ?
ચંપા ભાભી, ઉનાળુ મગફળીમાં 1 એકરે 10 કિલોગ્રામ નાઇટ્રોજન.
1 એકરે 10 કિલોગ્રામ
નાઇટ્રોજન યુરિયા ટૂંકમાં
બરાબર,
અને 20 કિલોગ્રામ ફોસ્ફરસ ની જરૂર પડે છે
બરાબર.
વળી ઉનાળુ મગફળી પિયત આધારિત હોવાથી બે ચાસ વચ્ચેનું અંતર પણ 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ નું જ રાખવાનું.
એટલે કે ઉનાળુ મગફળી સાંકડા પાટલે વાવવાની હોય છે બરાબર, પોળે પાટલે નહીં વાવવાની. પણ મુખ્ય વાત છે તમે જે લાવ્યા છો એ ફૂગનાશક દવાનો પટ આપવાની ભાવી, અને વાવ્યા પછી 20 દિવસે બીજું પિયત આપીએ કે તરત 1-2 દિવસમાં ટ્રાયકોડરમાં ખેતરમાં વેરી દેવાની, અને તો જ એમાં સફેદ ને કાળી ફૂગ આવતી રોકી શકાશે. અને અત્યારે ઉભેલા પાકમાં એક ખાસ વાત યાદ કરાવી દઉં, એરંડાની માળમાં જો ગુલાબી ઈયળ હોય ને પછી તો ક્વિનાલ્ફોસ લેવાની, પંપ દીઠ કેટલી 50-60 મિલીલીટર હા, અને છાંટી દેવાની
બરાબર.
એ રીતે જીરુમાં કાળો મોલો દેખાય તો ગયા ગુરુવારે આપણે વાત કરી તેમ ફોસ્ફામિડાન લેવાની, અને જો ચણામાં લીલી ઈયળ હોય જે મિત્રો ને પાછા તમે કહેજો એમને, તો ક્વિનાલ્ફોસ 20 મિલીલીટર અથવા એન્ડોસલ્ફાન કે મોનોક્રોટોફોસ લેવાની
બરાબર.
અને જો ઈયળો વધુ હોય તો ફેનવાલ રેડ 5 મિલીલીટર લેવાની અને પંપમાં નાખીને છાંટો.
જબ્બર વિગતો આલ્યો ભાઈ.
તો પછી
ઉમાબુલ, હું પેલા પ્રેરણા પ્રવાસમાં દોતીવાડા યુનિવર્સિટીના ફાર્મમાં જતો તો ત્યાં મગફળી ફુવારા અને ટીપો પદ્ધતિથી વાવવાથી ફાયદો થાય છે એવું કહ્યું તું, તો એ સાચી વાત કે?
હા તો ઉનાળામાં તો પાણીની બચત કેમ થાય એ ખાસ જોવું જોઈએ.
બિલકુલ સાચી વાત,
નહીતર કટોકટીની અવસ્થા એ કુવામાં કે બોરમાં પાણી ખૂટી જાય
એ તો સાચું.
હા, અને આપણને બહુ મોટું નુકસાન થાય. વળી ફુવારા કે ટપક પદ્ધતિથી સિંચાઈ કરવાથી જમીન કડક થઈ જતી નથી એટલે કે પોચી રહે, અને મગફળીના સોયા વધારે બેસે છે, સરવાળે ઉતારો પણ વધારે આવે.
સાથે મગફળી પાકે ને ત્યારે ઉપાડવાનું પણ સહેલું પડે, તમને કમર ઓછી દુખે ભાભી, કારણ કે જમીનમાં દાણા ઓછા રહી જાય, જોર ઓછું કરવું પડે.
એટલે શંકરભાઈ, ટીપો પદ્ધતિથી ગમે પાક લઈ શકાય?
હા, ટપક સિંચાઈ થી જો ઉનાળુ બાજરી જેવો પાક લઈ શકાતો હોય તો મગફળી લઈ શકાય ને.
આ મારું બેટું જબ્બર, પાણીની બચત થાય અને પાક પણ વધારે આવે.
આજે આપણે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત મિત્રનો અનુભવ સાંભળવાનો છે કે જેમણે મગફળી જેવા જમીનમાં થતા બટાટાના પાકમાં ટપક સિંચાઈનો ઉપયોગ કરીને સફળ ઉત્પાદન લઈ બતાવ્યું છે.
શંકરભાઈ, એટલે કે ચાતરો છે
નવો ચીલો.
બસાભાઈ, બનાસકાંઠા જિલ્લાના શિહોરી તાલુકાના રણાવાડા ગામના ખેડૂત મિત્ર છે શ્રી પ્રહલાદભાઈ મગનભાઈ દવે. એમણે બધી વાત કરી છે, આપણે સાંભળીએ.
પેલા ખેતર ખેડી બળદથી વાવે અથવા પ્લાન્ટર થી વાવે, છૂટા પાળા બને, છૂટું પાણી આપે. છૂટું પાણી આપતા હતા એટલે પાણીનો એક તો બગાડ થતો હતો, પછી પાળા ઉપર પાણી ચડી જતું. એટલે પાળા ઉપર પાણી ચડી જાય, પાળા થોડા કે એમાંથી દબાઈ જાય એટલે કઠણ જમીન થઈ જાય. એટલે બટાકાને જમીન પોચી જોવે એટલે જમીન કડક થઈ જતી, એટલે બટાકાના જે ઉતાર આવવામાં ફરક પડતો હતો કે તેના સામે આપણે ઉગારો બહુ જે નિંદામણ કહેવામાં આવે, ઉગારો આવે ને પાણી તો વધારે પ્રમાણમાં આવે અને ઉપરથી ઝાકળ પડે એટલે
ફાયદો શું થયો
એ પણ એમના મોંથી જ સાંભળીએ. સાંભળો,
જે પાળા ઉપર પાણી પડે ને એના રૂપમાં પડે એટલે પાળો દબાય નહીં, જમીન કડક ના, અને પછી અમારે નિંદામણ લગભગ ઉગતું જ નથી. અમે કોઈ રીતના બટાકાને ડ્રીપમાં વાયા પછી 2 વર્ષ જીવાવીએ છીએ, અમે નથી ખોદતા કે કઈ કરતા નથી, અમે સીધે સીધા બટાકા જે બીજા બટાકા છૂટા જમીન પાણી પાવેલા આવે એનાથી અમારે લાઈટ સારી આવે છે અને સાઈઝ પણ મોટી આવે છે, બજારમાં માર્કેટમાં ભાવ પણ સારો મળે છે. ઉતારામાં અમને ખાસો એવો ફરક પડ્યો, અમારે જે 1 કટાના 5 કટા જેવા 5-6 કટા થતા હતા એટલે અમે આ ડ્રીપનું વાવેતર કર્યું, એનાથી અમારે 8-9 કટા ઉતાર અમે લીધેલો છે. આ સાલ તો અમને એમ છે 10 કટા નો આવશે.
વાહ ભાઈ વાહ, પ્રહલાદભાઈ બહુ સારું, ધન્યવાદ.
કેવું પડે
હા તમને ને આવી સલાહ આલનાર હોવ ને?
ચંપા ભાભી, DSC સજ્જતા સંઘ અને ડોક્ટર પરાશરાજી તો માર્ગદર્શન આપવા તૈયાર જ છે
બરાબર.
તમારે ખેતી વધુ પોષણક્ષમ બનાવવી હોય તો સવાલ પૂછવો જરૂરી છે,
અને એટલે તો અમે દર ગુરુવારે કહીએ છીએ. શું
એ જ
પૂછો સવાલ?
તો ઈમો આજ કોણે પૂછ્યું છે?
સવાલ પૂછનારા મિત્રો તો ઘણા છે, પણ આજે આપણે આવા ત્રણેક મિત્રોના સવાલ લઈ લઈએ છીએ. એમાં પહેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ઢવાણાના શ્રી લક્ષ્મણભાઈ હમીરભાઈ સોલંકી.
બરાબર.
એમણે પૂછાવ્યું છે,
ભીંડાના વાવેતરનો સમય કયો છે અને બિયારણની પસંદગી કેવી કરવી?
લક્ષ્મણભાઈ, અત્યારે આપણે ઉનાળુ ભીંડાની વાત કરીએ, એમાં ગરમીનો સામનો કરી શકે, શીંગ વધારે લીલી રહે અને પીળી નસો ના પડે એવી જાત, સંભવતઃ પૂસા ફાલ્ગુની કે SG 1011 તમારા વિસ્તારને અનુરૂપ પસંદ કરવાની. બરાબર ને?
બિલકુલ.
અને એનો વાવણીનો સમય હવે થવા આવ્યો છે, એટલે ઠંડીનું જોર ઓછું થાય કે તરત જ વાવણી કરી દેશો.
વાહ ભાઈ વાહ. અને બીજો સવાલ કુનો છે?
એ મિત્ર છે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ ફતેપુરના શ્રી દિનેશભાઈ ભીખાભાઈ. એમણે ઉનાળુ તલનું વાવેતર ક્યારે કરવું ને કયા બિયારણની પસંદગી કરવી એ વિશે પૂછાયું છે.
દિનેશભાઈ, જો અર્ધ શિયાળુ એટલે કે એકાદ અઠવાડિયામાં વાવવા હોય તો તલ પૂર્વા 1 અને ઉનાળુ વાવેતર માટે ગુજરાત તલ 1 જાતની ભલામણ કરવામાં આવી છે. પરંતુ એમાં પિયત માટે પાણીની પૂરતી સગવડ હોય
તો જ ઉનાળુ તલ વાવવા જોઈએ.
કારણ કે ગરમીમાં છોડમાંથી પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય છે.
ઉમા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામ ગજેડીના જસમતભાઈ વી ભીમાણીએ ઉનાળુ મગફળીની સારું ઉત્પાદન આપતી જાતો કઈ છે અને પાયામાં ખાતર કયું ને કેટલું આપવું જોઈએ એ પૂછાયું છે.
એમનો સવાલ તો પશાભાઈએ જ પૂછ્યો હતો અને આજે એની ચર્ચા વિગતવાર
કરી છે. તમે લખ્યું છે, વાંચો.
બને ત્યાં સુધી ઉભડી મગફળી જ વાવવી અને ઈમોય G2 અને G7 પસંદ કરવાની,
એટલે કે ગુજરાત મગફળી 2 અથવા 7 અને છાણિયા ખાતર ઉપરાંત એકરે 10 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20 કિલોગ્રામ ફોસ્ફરસ તથા ગંધકની ઉણપ હોય તો 8 થી 10 કિલોગ્રામ ગંધકનું તત્વ ચીરોડીના રૂપમાં આપવું જોઈએ.
અને હવે તમારે અમને રજા આપવી જોઈએ.
ના
ના, હજી તો આજનો સવાલ પૂછવાનો અને 51મા કાર્યક્રમના ઇનામ વિજેતાની જાહેરાત કરવાની બાકી જવાબ.
પણ તો બોલો કે.
હા બોલો બોલો.
હા, તો પહેલા લઈ લઈએ આજનો ઇનામી સવાલ.
હા એમ કરો.
તો લખો મિત્રો, મગફળીમાં ઉગસુક અને બીજનો સડો આવતો રોકવા બિયારણને કઈ દવાનો પટ આપવો જોઈએ?
લે ભાઈ, બરાબર સાંભળ્યું કે? ફરીન બોલું છું.
બોલો બોલો બોલો.
મગફળીમાં ઉગસુક અને બીજનો સડો આવતો રોકવા બિયારણને કઈ દવાનો પટ આલવો જોઈએ?
હવે 51મા કાર્યક્રમના પ્રશ્નનો ફોન કે પત્ર દ્વારા સાચો ઉત્તર આપનારામાંથી ઇનામ જીતનારા 2 મિત્રોના નામ. મિત્રો, અમે પૂછેલું કે જીરુના પાકમાં સુકારાના રોગનું નિયંત્રણ કરવા માટે મુસ્તાકભાઈએ કયો ઉપાય અજમાવ્યો હતો?
અને એનો સાચો જવાબ છે, મુસ્તાકભાઈએ જીરુમાં સુકારો આવતો રોકવા માટે ડિટર્જન્ટ વાળા પાણીનો 10-10 દિવસના અંતરે છંટકાવ કર્યો હતો. આ સાચો જવાબ આપનારાના નામોના ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતનારાનું નામ ચંપા ભાભી વાંચો.
હું લાવ 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 ભાઈ, એ નામ છે પોરબંદર જિલ્લાના ગોમદે ગામના રાજુભાઈ અરબુભાઈ.
અને 251 નો ઇનામ જીતનારાનું નામ પશાભાઈ જાહેર કરે.
વાહ વાહ વાહ. ભાઈઓ બુનો, એ ઇનામ જીતી જાય છે જિલ્લો ખેડાના તાલુકો શિવાલિયાના ગામ તરઘૈયાના પ્રતાપભાઈ રણછોડભાઈ પરમાર.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન અને બીજા તમામ શ્રોતા મિત્રોનો પણ ખૂબ આભાર.
આભાર.
આજના સવાલનો જવાબ પણ અત્યારે તમે 95-27-17-235-995 પર રેકોર્ડ કરાવી શકો છો કે નવો સવાલ પૂછી પણ શકો છો.
બસ, શંકરભાઈ, વિકાસભાઈ, પરેશભાઈ કે રમેશભાઈ હાજર જ છે.
અને બાકીના દિવસોમાં દિવસ દરમિયાન પણ એ ત્રણેય મિત્રો તો મળશે જ.
હા, કારણ કે DSC અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે તમારી ખેતી સમૃદ્ધ થાય, આપણા ગામડા આબાદ
થાય.
અને એટલે જ તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાય અંતર્ગત આ તમારો પોતાનો તમારા માટેનો કાર્યક્રમ પ્રસારિત કરાય છે.
ભાઈઓ, ફોન સિવાય ટપાલ લખવાનું સરનામું તો મારી જેમ મુઠે જ રાખવાનું. હેડો તો લખો તો, સજ્જતાનો સંગ, લાવ ખેતીનો રંગ, DSC, સરકારી ટ્યુબવેલ પહે
પાસે,
બોપલ, અમદાવાદ 58.
હવે ફોન કરીને કરો અમારા કાન પાવન. એટલે અત્યારે અહીં કહી દઈએ,
નમસ્તે. આવજો.